તારીખ 13/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 55 અને 56 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21.
Yeah. પણ હવે અતિન્દ્રિય પ્રત્યક્ષપણે જે સાક્ષાત અનુભવ થયો એમ જ્ઞાનમાં અને માવસનમાં આવ્યો એ વિષય કિંચિત માત્ર ફેર નથી, એ વિષયમાં ફેર નથી એવું એને ચોક્કસ નિશ્ચિત થાય છે. એટલા માટે ત્યારથી ભાવ ભાષણ જેમ જેમ ભાવ ભાષણ આવતું જાય તેમ તેમ દર્શન મંદિર થતો જાય એટલે ઓક્ષણની નિવૃત્તિ થવાનો સંભવ ખરો. પણ એવી રીતે લઈને કોઈ અવલોકન માળાએ વધારે માર્ગ પોતાને આપી દેવાની એ પહેલાનો તો કોઈ જેટલો વિચાર કરે છે ને જેટલું શાસ્ત્રને અનુકૂળ સમજણ કરે છે કલ્પના કરી બેસે ને પ્રતિકૂળ કે વિપર્યાસ થાય એને તો આપણે વિચારવાનો નથી વાત. પણ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે વિચારમાં આવે તો પણ ઓક સંજ્ઞા નથી પણ ત્યાંથી જ્યારથી કાંઈક ભાવ ભાસવા લાગે ત્યારથી એને પોતાને ભાવ ભાષણની સમીપ જવાનું થાય છે એટલે એટલું એને ઓક સંજ્ઞા ટળતી જાય છે. એ પ્રકાર છે એ પણ અવલોકનમાં ભેદ જ્ઞાનના પ્રયોગનો પ્રકાર છે. ક્યારેક થોડુંક અવલોકન થાય છૂટી જાય વળી પાછું ક્યારેક થાય પાછું છૂટી જાય એ પ્રકારના પણ યથાર્થપણે જેને પૂર્ણતાના લક્ષ્ય તીવ્રતા આવી છે જાગૃતિ આવી છે અપૂર્વ જિજ્ઞાસા થઈ છે ખરેખરી લગ્ને લાગી છે અને અવલોકન બરાબર ચાલુ થઈ ગયું છે એમાં વિજ્ઞાનનો પ્રયોગ પણ શરૂ થયો છે ત્યારે થોડુંક ભાવ ભાષણ થાય છે ત્યાંથી યોગ સંજ્ઞાની નિવૃત્તિ શરૂ થાય છે. પણ યોગ સંજ્ઞા નિવૃત્ત ક્યારે થઈ ભાવ ભાષણ આવ્યું ક્યાં સુધી થઈ ઉપર તબક્કે અવલોકન આવે છે એને તો સમસ્યા અવલોકનની પણ ઊભી થઈ છે. અવલોકન બરાબર થતું નથી કરવું જોઈએ એ તો વાત જાણે બેસી ગઈ છે ખ્યાલ આવી ગયો છે પણ હજી અવલોકન ચાલતું નથી અથવા થોડું ચાલે છે ક્યારેક ચાલે છે હવે શું કરવું આ સમસ્યા ઊભી રહી છે. એ સમસ્યા ઊભી રહેવાનું કારણ છે કે એની શરૂઆત છે એ વાસ્તવિકપણે થઈ પદના ધ્યેયનું મંડાણ હોવું જોઈએ. આ માણસ ઉદઘાટન કરે છે ખાલી ટૂંકું કામ કરતી હોય તો ઉદઘાટન કરે છે મેળાવડો કરે છે ગામ આખામાં નિમંત્રણ પત્રિકા કાઢે મોટા મોટા માણસના હાથે કોઈને બોલાવે એમાંથી મોટા સૌથી મોટો એને ઉદઘાટન કરાવે એ તો કાર્યનો પ્રારંભ પછી કરવાનો છે એને જે કાંઈ કામ શરૂ કરવું છે એ પછી કરશે હજી તો કાંઈક એવો હળગાવો કે પટ્ટી કાપતી કે કાંઈક ગમે એવી રીતે અનાવરણ કરવું કે કાંઈક કાંઈક ને કાંઈક પ્રકાર હોય છે કામ શરૂ કર્યા પહેલાં આટલી ધમાલ કરવાની એ કામ જ પછી શરૂ કરવાનું. એ એમ બતાવવા માગે છે કે અમારું મંડાણ છે એ સાધારણ નથી અમે હવે કામ કરવા શરૂ કરશું એનું મંડાણ પણ સાધારણ નથી આ તો લૌકિક કામો છે એથી મોટા આનંદ દ્વાર કર્યા છે જેથી જે કર્યા છે એનાથી મોટા મોટા આનંદ દ્વાર કર્યા છે આવું એકે વાર નથી કર્યું સીધ પદનું મંડાણ માંડ્યું નથી એની ગંભીરતા એની વાસ્તવિકતા એની મહત્તા એવી સમજમાં પણ ના આવી હોય પછી અધરથી કોઈ પ્રયોગ ઉપાડે પ્રયોગ કેવી રીતે તો ક્રમ વિપર્યાસ તો ચાલુ કર્યો એને આપનો ઘટપટ આદિ જળ પદાર્થ જે દેખાય છે તે પાંચ ઇન્દ્રિયના નિમિત્તથી જણાય છે, જ્ઞાનમાં સ્વપર જણાય છે, પોતાના જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થામાં, એટલે કે જ્ઞાનમાં પરપદાર્થનો બોધ સહેજે થાય જણાય છે, એવો આત્માનો સ્વપર પ્રકાશક સહજ જ્ઞાન સ્વભાવ છે. લોકો તત્વની રુચિ કરે અને વિચાર મન કરે તો બધું સમજાય તેમ છે, પણ કોણ જાણે શું હશે એવી નિરાશામાંથી લોકો બહાર જ નીકળતા નથી અને બુદ્ધિના તર્કથી પ્રશ્ન આવતા નથી. આ જિજ્ઞાસા નથી એની વાત કરે, અંતર જિજ્ઞાસામાં આવીને પ્રશ્ન પૂછવા જોઈએ, માર્ગ શોધવો જોઈએ, ઉપાય સાધવો જોઈએ, સમજવો જોઈએ, એની જિજ્ઞાસા હોવી જોઈએ. મોટાભાગના તો એ રીતે લઈ લે છે, આ તો બહુ ઊંચું છે, ઘણું કઠણ ને અઘરું છે અને આ કાંઈ થઈ શકે એવું લાગતું નથી, એટલે ઠીક છે આપણે પાપને ઠેલવા માટે, નહીં તો પાપના પરિણામ પાછા આ સંસારના બહુ કરતા કરવા, થોડું થોડું પીડાવવું, થોડું થોડું કાંઈ કરવું, આપના માવું થોડું થોડું પણ સાથે સાથે ચાલુ રાખવું, સંસારની જવાબદારીઓ હોય એ તો નિભાવવી જ પડે ને, એનો નિભાવવી પડે, એ નિભાવવા નિભાવતા નિભાવતા હારે હારે થોડુંક આ પણ કરતા રહેવું, બાકી આમાં કાંઈ થોડું મૂકીને કાંઈ આમાં એટલા ઉતરી જઈએ એવું તો કાંઈ લાગતું નથી, કોઈ થઈ શકે એવું લાગતું નથી, એમ સમજીને એક અભિપ્રાય વાળી વસ્તુની જાણે કાંઈ કિંમત નથી, જેટલી સંસારની સંસારના કાર્યોની એની જવાબદારીની કિંમત છે એની આગળ આ ચીજની જાણે કિંમત નથી એવો એક અભિપ્રાય બાંધી લે છે. પછી એનો પુરસાદ સંસાર પ્રત્યે ચાલે, આત્મ પ્રત્યે ન ચાલે એ સ્વભાવિક છે. જાણે અજાણે સમાધાન શરૂ થાય છે. માટે છે ની આત્મા મિથ્યા મોક્ષ ઉપાય એ અંતર શંકાતનો સમજાવો સદુપાય. પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં સ્થૂળ દેહ મટીરિયલ એ હોય જો આત્મા ઘટે ને આમ વિકલ, કે દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે. દુર્બળો હાથીકા જેવું શરીર હોય પણ બુદ્ધિ એટલી બધી હોય, તીક્ષ્ણ બુદ્ધિ હોય, લોકો એને પૂછે ભાઈ તમારી સલાહ શું પડે છે, બહુ બુદ્ધિ વાળા હોય છે, બહુ દુબળા હોય પણ બુદ્ધિ ઘણી હોય, અને પહેલવાન જેવા હોય, સ્થૂળ દેહ મટી જાડા તગડા જેવા હોય, બુદ્ધિના હાવ ઓછા હોય, આવામાં આવું જોવામાં આવે છે. એનું શું કારણ? જો શરીર દુબળું હોય તો મતિ પણ દુબળી હોવી જોઈએ, તે જ આત્મા હોય, શરીર એ જ આત્મા હોય, શરીરથી જુદો કોઈ આત્મા ન હોય સ્વતંત્ર, તો દેહ દુબળો હોય, જેનો દેહ અશક્ત એનું જ્ઞાન અશક્ત, જેનું દેહ સશક્ત એનું જ્ઞાન સશક્ત એમ થવું જોઈએ. આપણું વિપરીત જોવામાં આવે છે, દેહ અશક્ત હોય ને જ્ઞાન સશક્ત હોય, એ એકદમ શક્તિવાન પહેલવાન જેવો હોય ને જ્ઞાનમાં ઠેકાણો ન હોય. આપણા જાડા માણસ ને ભાઈ આવે છે, હાલતા થાય રસ્તામાં પસાર થાય છે, એટલું બધું જાડું હોય કબાટ શરીરની સ્થૂળતા સાથે જ્ઞાનની મેળ ખાઈ એ જળ છે, એક ચૈતન્ય છે, બંને તત્વો તદ્દન બંને છે. જો જે આત્મા હોય તો આવો વિપરીત ફેરફાર ન હોય, વિકલ્પ એટલે આવો જુદી જાતનો ફેરફાર ન હોય. બાલાભાઈનો અર્થ છે દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિશે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ, વિકલ્પ એટલે અહીંયા પરસ્પર વિરુદ્ધતા દેખાય છે, એવો થવાનો વખત ન આવે. શરીર તે આત્મા નથી એ વાત તો બહુ સીધી સાદી સમજમાં આવે એવી વાત છે. કહે છે કે દેહ ઇન્દ્રિયો પ્રાણ અને આત્મા એક છે, જુદા નથી. તો જાડા શરીર વાળાને ઘણું જ્ઞાન થવું જોઈએ, અને પાતળા દેહ વાળાને પાતળું થોડું જ્ઞાન હોવું જોઈએ, પણ એમ તો દેખાતો નથી. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો પ્રસંગ ન આવે. આ યુક્તિ અને પ્રમાણથી જે વસ્તુ સ્વભાવ છે તેનો નિર્ણય થાય છે. પણ લોકોને યથાર્થ તત્વનો નિર્ણય કરવો નથી, ધીરે ધીરે એની મેળે સમજાઈ જશે એમ નિમિત્ત ઉપર મંડાણ કરીને બેઠા છે. આ દેહમાં સૂક્ષ્મ આઠ કર્મની ઝીણી ધૂળ છે, એટલે પૂર્વકર્મ, એના કારણે બહારથી દેહનું બળ દેખાય છે. એ જાતનો નામકર્મ શરીર, નામકર્મ બળવાન શરીર દેખાય, તેના ઉપર આત્મબળનો આધાર નથી, શરીર બળ ઉપર આત્મબળનો આધાર નથી. પહેલવાન જેવો હોય પણ બિકળ હોય, ખુશી હોય, એક નાનું જીવડું જોવે ત્યાં ઠેકડા મારવા માટે શરીર બળ તો ઘણું છે, બિકળ કેમ આટલું? શરીર બળ સાથે આત્મબળને કાંઈ લેવા દેવા નથી. લોકો કહે છે કે આ માણસ ખૂબ કામ કરી શકે છે, થાકતો જ નથી, શરીર બળ ઘણું છે, મન વાણી દેહથી ખૂબ ક્રિયા કરતો હોય, તેને પુરુષાર્થ કહે છે. પણ તે વાત જુઠ્ઠી છે. કોઈ ઘણું લખાણ કર્યા જ કરતો હોય, કોઈ વક્તા ખૂબ ભાષણ કરી શકતો હોય, કોઈ મૌન રહી શકતો હોય વર્ષો સુધી એમ દેખાય, પણ એ કઈ આત્મબળ નથી અથવા પુરુષાર્થ નથી. શારીરિક ક્રિયાનો ઘણો વેપાર, દેહની ઘણી ચેષ્ટા, એ દેહની ક્રિયાને જે આત્મબળ માને છે એનું ઊંધું માપ છે. એ માપ બધું ઊંધું છે, વિપરીત માપ છે, એ બાહ્ય દ્રષ્ટિ છે. ઘણા કહે છે કે શરીરથી હજી અમારે ઘણા કામ લેવાના છે, ધર્મના કાર્ય કરવા છે, સંસારના કામ કરવા છે, આત્માનું કલ્યાણ કરવા માટે પણ શરીરની રક્ષા કરવાની અને સંભાળ કરવાની અમારે જરૂર છે. એવું માનનારો પણ એમ કે એમ પણ કહે છે કે આત્મા અસહાય છે, જુદો છે, એનું કથન નામ માત્ર છે, એવોને સાચો સમજાયો. હા, સામાન્ય રીતે શરીરની ક્રિયાને આત્મકલ્યાણનું સાધન માનનારા બધા જ શરીરને આત્મા માને છે. દેહ મન વાણી એની ક્રિયાને આત્મકલ્યાણનું સાધન માનનારા બધા જ ભૂલેલા છે. એટલે તો સમયસાર સત્તા પ્રધાન ગ્રંથ હોવા છતાં છેલ્લે એ વાત કે શરીરનું લિંગ તે આત્માનું લિંગ નથી, વસ્ત્ર નિર્વસ્ત્ર ધારી લઈ લીધા છે ત્યાં તો એ કોઈ આત્માનો ઉપાય ક્યાં સુધી વાત થઈ મુનિ તો ઠીક છે પણ મૌન વ્રત ધારણ કરે એ તો મુનિ ખરા કે નહીં મૌન રહે છે એના ઉપરથી તો મુનિ એવું નામ પીડ્યું છે એ નામ મૌનપણા ને લઈને પણ એ તો સમ્યક પ્રકારે સ્વરૂપમાં સમાઈ ગયા અને તેને લઈને સમાન જવાને કારણે તેને વાંચા નથી પાણીનો ઉપયોગ નથી રહેતો થતો નથી એને મુનિપણું કહ્યું છે ખાલી મૌન વ્રત લઈ લે માટે મુનિપણું આવી જાય એવું કાંઈ વર્ષો સુધી મૌન પાળનારા હોય છે એથી કઈ મુનિપણું આવતું શરીરમાં રોગ હોય તો રાગ દ્વેષ ન થાય ભોગી હોય તો દ્વેષ ન કરવો અને શરીર સારું હોય તો એના ઉપર રાગ ન કરવો એમ દ્રઢ અભિપ્રાય હોવો પોતાની જ વાત છે 29મા વર્ષે આત્મસિદ્ધિ લખી છે થોડી ગરમ ગરમ વાહ કઈ શરીર હોય તો કઈ વિતરાગતા આવે એવું કઈ નથી સુભાગભાઈ ગણતરીના દિવસો બાકી એમને તો એમ જ હતું હવે 4-5 દિવસ માં દેહ છૂટી જવાનો સૂદ નો અમનો એમને ખાસ હતો પણ આપની કૃપાથી એક અઠવાડિયાથી દેહ ને આત્મા જુદા પડી ગયા બેસવાની પરિસ્થિતિ ચાલો આખું ધ્યાનમાં છતાં બેસીને કઈ ધ્યાન કરી એકાગ્રતા પાછી એ પરિસ્થિતિ પથારી વસ્તુ પ્રચંડ પુરુષાર્થ ન કરી શકે અનાદિ મિથ્યા દ્રષ્ટિને પ્રથમ તો પ્રચંડ પુરુષાર્થનો પ્રકાર છે એ કોઈ સાધારણ વાત એ આત્મા હોય તો આવું કેમ હોય શરીરની સ્થિતિ સંભળી પડે માટે હવે આત્માનો પુરુષાર્થ નહીં થાય ને હવે આત્મભાન નહીં થાય ને હવે આત્મજ્ઞાન નહીં એવું જરાય નિરાશ થવાની જરૂર નથી લંબાડા એમને તો એમ જ હતું કે આ દેહ ન મેં છૂટે એ પહેલા તો મારે મારું કામ માં હું આગળ નીકળી જાઉં એટલા પુરુષાર્થ સહજ પાછા એમાં કઈ કૃત્રિમતા તો કામ આવે એવું ચાલે કૃત્રિમતા કરવી હોય તો થઈ શકે એવું નથી કૃત્રિમતા એ થઈ શકે એવું संस्कार होता है, भूल जाता हूँ कहीं जाना, भूल जाता हूँ तो सरोवर से विचार के बाद પોતે સ્વતંત્ર છે, ગમે ત્યારે કામ કરવા માટે પોતે શરીર કે મન નથી. એમ એક વાર તો હાલ આવો, શરીર નથી કહેતું કે તમે આમ કરો તો ઠીક અને અઠીક થાય. નિમિત્ત કોઈને રાગ દ્વેષ પરાણે કરાવતો નિમિત્ત કોઈને રાગ દ્વેષ કઈ પ્રાણે નથી કરાવતો. જેને શરીરના કારણે ધર્મ માન્યો હોય તેને આત્માની શ્રદ્ધા છે, શરીરની શ્રદ્ધા છે અને આત્માની શ્રદ્ધા એને. જો જળની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મને ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે તેને બાહ્ય ક્રિયા નથી થતી, માટે તેને ગુણ ન થવો જોઈએ. પણ તેમ નથી, આપણી દેહની ક્રિયાથી તથા શુભ પરિણામથી એટલે પર નિમિત્તથી જો તે ચૈતન્યને કલ્યાણ થતું હોય તો ચૈતન્યમાં કાંઈ માલ ન હોવો જોઈએ, બીજા મદદ કરે ત્યારે એનું કામ થાય, તો નમાલો છો પડે. શક્તિથી ઠાલો હોવો જોઈએ, અને જો આત્મામાં શક્તિ ન હોય તો જે ન હોય તે કદી કોઈ વડે પ્રાપ્ત થાય નહીં. જે શક્તિ જે ગુણ પોતામાં ન હોય તેને બીજો કેમ પરિણામ આવે? દેહાદિ સાધનથી તેનો ગુણ કેમ પ્રગટે? આત્મામાં જે ન હોય તે નવું બહારથી બહારથી ક્યાંથી લાવે આવે? અને જો આત્મામાં માલ એટલે શક્તિ છે તો એને નિમિત્તે એને શું આપ્યું? માટે નિમિત્તના વ્યવહારમાં ક્રિયાકાંડથી ચેતનને ગુણ નથી, આ નક્કી થાય છે. દેહથી આત્મકલ્યાણ થવાની વાત સર્વથા છોડી દેવા જેવી. પ્રશ્ન કરે છે કે મનુષ્ય ભવ મોક્ષનું કારણ નથી પણ નિમિત્ત તો છે ને, એનો ઉત્તર કે ભાઈ ન્યાય સમજો, દેહની મમતા રાખે મોક્ષ થાય કે મમતા છોડે મોક્ષ થાય? ભવની મમતા રાખે મોક્ષ થાય કે ભવની મમતા છોડે મોક્ષ થાય? ન્યાય તો સમજો કે દેહાદિની ક્રિયાને દેહ તે હું નહીં એમ પરદ્રવ્યને તેની મમતાનો નિરોધ કર્યો ત્યારે તેને નિમિત્ત, ત્યારે નિમિત્તને વ્યવહારથી નિમિત્ત કહેવાયું. પણ મનુષ્ય ભાવમાં આવીને મનુષ્યપણાની મમતા કરી એને નિમિત્ત પણ કહેવાતો? તો એ મનુષ્ય દેહથી દુર્ગતિમાં જવાના પરિણામ પણ કરે છે અને મોક્ષમાં જવાના પરિણામ કરે છે, કોને કહેવું? એ રીતે દેહથી ધર્મ થતો નથી. જો દેહથી ધર્મ થતો હોય તો બધાને ધર્મ થવો જોઈએ. માટે દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને ગુણ થાય એમ માનવું તે મહા અજ્ઞાન છે. એ આત્માને ગુણ એના ને એને લીધે છે એમ માનવું તે અજ્ઞાન છે. મનુષ્યપણું જે છે એમાં વિચાર શક્તિ સારી છે, આત્મવિચાર આત્મકલ્યાણ કરવા માટેની વિચાર શક્તિ સારી છે એવો નિર્દેશ કરાવવો છે. શરીરને આત્મા બનાવવા માટે એ વાત છે જ નહીં, શરીરને આત્મા બનાવવા માટે એ વાત નથી, પણ તે વિચાર શક્તિ કેવી હોય છે બીજી ત્રણ ગતિની અપેક્ષા એ કેટલી વાત કરી. શરીરને લઈને વિચાર કરી શકે છે, મનુષ્ય પામતો નથી ને તીરી પામે છે, બધા પામે છે, અસંખ્ય મનુષ્યમાંથી કોક પામે છે, તિરિંજ પામે છે. જે કારણ હોય તિરિંજના દેહમાં ન પામે, તારે ગતિમાં પામે. હા, મનુષ્ય થઈને મોક્ષ કહેવાય છે, પણ એ મનુષ્યપણામાં ભાવ મનુષ્યપણું મુખ્ય કારણ છે. દ્રવ મનુષ્યપણું તો ગણાય ને છે. મનુષ્યપણાની યોગ્યતામાં આવ્યો એ વાત ત્યાં સમજાવી છે, શરીરની વાત નથી સમજાવી. એ ગતિમાં આવવા માટેની એની જે યોગ્યતા છે એ યોગ્યતાની વાત કરે છે. કેવા સરળતાના પરિણામ કહેવાય ત્યારે મનુષ્ય થયો, એ મનુષ્ય થયા પછી કેવા સરળતાના પરિણામ કર્યા કે જેને લઈને સમીર દર્શન આદિ ધર્મ પામ્યો. એ સમીર દર્શન કર્યા પછી પણ કેટલી ઉપાસના કરી કે જેને દશા પામ્યો, મનુ દશામાં પણ કેવો પુરુષાર્થ કર્યો જેને લઈને મોક્ષ પામ્યો એમ કહે. પણ મનુષ્યપણા યોગ્ય પણ જેને પુરુષાર્થ ન કર્યો હોય કે ન થયો હોય અને મનુષ્યપણામાં ન આવ્યો હોય એ આગળનો કોઈ પુરુષાર્થ કરવાની ક્ષમતા ધરાવતા નથી એમ વાત સમજાવી છે. એમ કેટલી વાત સમજાવી છે કે જે 5 રૂપિયાનું દાન દઈ શકતો નથી એમ કે જાઓ 5 અબજનું દાન દીધું, લખો મારા 5 અબજ, ખીચામાં 5 નથી તારી પાસે પૂરા. હું પોતે ભિક્ષા માંગે છો અને પાછળ દાતા થઈને ફરે છો, એ વાતને ક્યાં મેળ છે? ભીખ માંગે એ દાતા હોય ને, દાતા ભીખ માંગે ને, આ સીધી વાત છે. જેને પુરુષાર્થ કર્યો છે શું કરવું જોઈએ, એવો વિચાર આવે ત્યારે ગુરુદેવ તો બિરાજે છે. જેને પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાન દશા જાણે, તેની બહારની અગવડતા સગવડતા ઉપર જેને પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાન દશાને જાણે છે કે કેવી રીતે જ્ઞાન દશાનો જન્મ થાય છે. તેને બહારની અગવડતા સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી એ વિશે ઘણી વાર કહેવાય ગયું છે કે આ કોઈ સગવડીય ધર્મ નથી. ધર્માત્માને શરીરમાં મહારોગ આદિ વ્યાધિ હોય છતાં ધર્માત્મા જ્ઞાન ધ્યાનમાં તો મસ્ત રહે છે. વેદની કર્મ તો કદી તીવ્ર ઉદય હોય કદી મુખ્ય રાડ પણ નીકળી જાય ધર્માત્માને, હો છતાં અંતરમાં સમતા છે અને શાંતિ ને સમાધિ કેવી રીતે બેહે? રાડ પાડનારને અંતરમાં શાંતિ ને સમાધિ છે બેહે કેવી રીતે? બાહ્ય દ્રષ્ટિ વાળાને બેસે એવો આત્મા એ ક્યાં રાડ નાખી છે કે છે? બીજો ના બીજો એમ કે છે. દેહ નો ધર્મ દેહ માં વર્તે છે, એ ધર્મ આત્મા સમાધિ મરણ કરીને એક બે ભવે મુક્ત થાય છે. સનત કુમાર ચક્રવર્તી 700 વર્ષ મહાભયંકર વેદના શરીરમાં રહી ગળતકોટની વ્યાધિ હતી 700 વર્ષ સુધી. પ્રથમ મહારૂપ પંત હતા જયારે ચક્રવર્તી હતા ત્યારે તો ચક્રવર્તી નું રૂપ હતું. પછી 6 ખંડ નું રાત સુધીને જંગલમાં ધ્યાન કરતા હતા. પૂર્વે બાંધેલ અશાતા વૃદ્ધિના પ્રારંભ કર્મ નો ઉદય ભોગવવાનો હતો. તે પીડા 700 વર્ષ રહી. તેમની શાંતિ જોઈને તેમની પાસે દેવ વૈદ થઈને આવ્યા, મુનિ અમે તમારી દવા કરીએ. મુનિ કે રોગ નો કાળ પૂરો થયા વિના તમારાથી રોગ કામ મળે કેમ? કેમ ચડે? કેમ મટે? પોતાની શક્તિ લબ્ધી પ્રગટેલી હતી. થૂંક લગાડે તો કોઢ મટી જાય તેવી લબ્ધી હતી. દેવને કહ્યું કે તમે પૂર્વના પ્રારબ્ધ કર્મને ફેરવી શકો છો? તો કે ના. દેવે ના પાડી. પૂર્વે ભૂલ કરીને અશાતા વેદની કર્મ જે જે પ્રકારે બાંધેલા હતા તે પ્રકારે દેહમાં વ્યાધિ જણાવવાની હતી. પણ તેથી આત્માને શું એ તો જાણવાનો વિષય છે. આત્માને કાંઈ કાંઈ તો પાડોશીને રોગ થયો છે મને થયો માટે રોગ છે તે આત્માને બાહ્ય ઉપાધિ છે, બાહ્ય ઉપાધિ છે. રોગ થાય તો રાગ ટાળી ન શકું એમ જેણે માન્યું તેને દેહ ને આત્માને એક મહિનો રોગ થાય તો એનો રાગ નહીં ચડે એ ખોટી વાત છે. એ વખતે વધારે પુરુષાર્થ થશે, એ વખતે કામ કરવાની વધારે તક છે એમ આત્મા રૂપે ચિંતકો એવો નિર્ણય